भव संभव भीति भेदनम् सुख संपात करुणानिकेतनम् व्रतदान तपक्रिया फलम् सहजानंद गुरुं भजे सदा
सहजानंद गुरुं
भजे सदा। ओम श्री पूर्ण पुरुषोत्तमाय नमो नमः। श्री घनश्यामाय नमो नमः। श्री हरि कृष्णाय नमो नमः। सहजानंद स्वामी महाराज
आज 2067 नी भादरवा सुद गणे चौथ छे। प्रश्न उत्तर लेशु। उत्सव साचा अर्थमां उजवो क्यारे कहेवाय?
ભગવાન માં ચિત લાગે અને ભગવાન માં જોડાય તો એ ઉત્સવ ઉત્સવ કહેવાય।
ઉત્સવ બગડ્યો ક્યારે કહેવાય?
જે ઉત્સવ કરવાથી ચિત્તની શુદ્ધિ થાય એ ઉત્સવ નીવડ્યો કહેવાય, અને ચિત્તની અશુદ્ધિ થાય એ ઉત્સવ બગડ્યો કહેવાય।
ગુડ। કોઈની સાથે ભેગું રહેવાનું સુખદાયી ક્યારે થાય? ન આવડતું હોય હાથું શું કરે? ઓલા નિલેશભાઈને આપો, હાથું શું રાખો ને?
એકબીજા સાથે પ્રકૃતિ મળે ને સ્વભાવ મળે તો સુખ થાય।
બરાબર છે। આપણે મહારાજને કેટલા સમજ્યા ને કેટલા ન સમજ્યા કહેવાય? પર સમય ને આપો।
ભગવાનની સમજણ સાથે આપણી સમજણ જેટલી મળતી હોય તેટલા આપણે ભગવાનને સમજાય કે
ગુડ। એટલી સમજણ નથી મળતી એટલા આપણે એને જાણ્યા નથી, જાણીએ તો સમજણ મળી જ જાય। જીવ સાથે ત્રણ મોટા અજ્ઞાન વળગેલા છે, એ ક્યાં? કાલ વાત થઈ હતી કે આ ત્રણ જ બાબત દઢ સમજવાની, ન આવડતો હાથ ઊંચો કરો, બરાબર ને પકડી રાખજો, હું શું હું છું હિંમત હારી જતા નહીં। હરજી ના પો આમ છે ને, ત્રણ શબ્દ ટૂંકા યાદ રાખવાના છે, ત્રણ જ। એક ધણી, બીજો કર્તા, અને ત્રીજો સુખમૂર્તિ। ત્રણ શબ્દ। ભગવાન જ બધાના માલિક છે, ધણી સર્વ કરતા અને સર્વે સુખ ભગવાન છે। પછી એને ઉલટાવી નાખવાનું, ભગવાન સિવાય ક્યાંય સુખ નથી, ભગવાન સિવાય કોઈ કરતા નથી, અને ભગવાન સિવાય કોઈ માલિક નથી। હાવ ટૂંકું ગણો તો આટલું જ છે, સ્વામી કરતા અને સુખ। ત્રણ જ શબ્દ, સ્વામી કરતા અને સુખ, ભગવાન સિવાય ક્યાંય નથી, કોઈ નથી, પતી ગયો। ટૂંકું ટેકનિક યાદ રાખવાની, તમને ખબર છે ભગવાન જેવો કોઈ સુખી નથી, કોઈ પૂર્વે હતો નહીં, હાલ કોઈ છે નહીં, ભવિષ્યમાં કોઈ ભગવાન જેવો સુખી થવાનું નથી, રહેવાનું નથી। સર્વે કાળમાં સંપૂર્ણ રીતે એ એક જ વ્યક્તિ સુખી છે, ભગવાન। અને બીજા નંબરે સુખી જે ભગવાનને સંપૂર્ણ સ્વીકારી લે છે, સાથોસાથ એ પણ ચોખવટ કરી નાખું, ભગવાનને સંપૂર્ણ કોણ સ્વીકારી શકે છે? તો જે સંપૂર્ણ ભગવાનને સોંપાઈ જાય છે એનાથી જ ભગવાન ગ્રહણ કર્યામાં આવે છે। જે પોતે ખુદ અને પોતાનું બધું જ આખે આખું ભગવાનને અર્પી દે, એનાથી જ ભગવાનનો સ્વીકાર થાય છે, ભગવાન ગ્રહણ થાય છે. જેને જ્યાં સુધી પરમાત્માને પોતાના આત્મા સુધા બધું જ દઈ દેવાનો અંદરથી ઉત્કટ ઉત્સાહ ઉદ્ભવતો નથી, ત્યાં સુધી જીવને તો ભગવાન પાસેથી કંઈક ને કંઈક લેવાની ઈચ્છા થાય છે, અને એમ લઈને પોતાનો આગવો ઢગલો કરે છે. એવા માણસથી પરમેશ્વર ક્યારેય ગ્રહણ થતા નથી, સ્વીકારી શકાતા નથી. કેમ જે એ તો પરમેશ્વરનું સ્વીકારવામાં જ પડ્યો છે, તે પરમેશ્વરને બિચારો ક્યારે સ્વીકારશે? પરમેશ્વરનું એટલું બધું છે કે એને સ્વીકારી સ્વીકારીને માગી માગીને લઈ લઈને પોતાનો ઢગલો મોટો કરી 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 કરીને કાળના કાળને વર્ષોના વર્ષ કાઢી નાખવાનો. એ બધું ગ્રહણ કરવાનું પડ્યું, મેલીને પોતે પોતાનું ભગવાનને અર્પણ કરવાનું શરૂ કરી દે ને, પહેલાં બીજું બધું અર્પણ કરી દે જે કંઈ ઢગલો કર્યો છે, અને પછી પોતે ભગવાનને અર્પણ થઈ જાય એટલે ભગવાન આખે આખા એનાથી સ્વીકાર થઈ જાય. બાકી ભગવાનને સ્વીકાર કરવાનો બીજો કોઈ રસ્તો નથી. પાણીના બુંદને દરિયો થવું હોય તો એ બુંદને ખુદને દરિયામાં પડી જવું જોઈએ, પછી એ બુંદ પોતે એક બાજુ ઊભું રહી અને સમુદ્ર પાસેથી પાણી માગી માગી અને પોતાનો વ્યાપ વધારે અને વધી વધીને મિશિગન લેક જેવું મોટું સરોવર થાય, પણ એ દરિયો ન બની શકે. કહેતા દરિયો એનાથી સ્વીકાર થઈ શકતો નથી. દરિયો સ્વીકારવાની પાણીના ટીપા પાસે એક જ યુક્તિ છે, એણે ખુદે દરિયામાં ધૂબકો મારી દેવાનો, એટલે દરિયો એનાથી સ્વીકાર થઈ શકે છે. બાકી આમ એમાંથી પાણી લઈ લઈને નોખો ઢગલો કરવાથી દરિયો આખો એનાથી ક્યારેય અંગીકાર કરી શકાતો નથી. માટે ભગવાનનો સ્વીકાર ત્યારે જ થઈ શકે છે, પાણીના ટીપાની જેમ પોતે ભગવાનને અર્પાઈ જાય, ધૂબકો મારી દે તો જ ભગવાન પકડાય. કાંઠે ઊભો રહી રહીને ભગવાન પાસેથી બધું માગ્યા કરતો હોય એ ભગવાનને ક્યારેય સંપૂર્ણપણે સમજી શકે નહીં, અને ભગવાનને ભોગવી શકે નહીં, અને ભગવાનને પામી શકે નહીં, અને ભગવાનને સંપૂર્ણપણે સ્વીકારી પણ શકે નહીં. મોટાભાગના માણસો ભગવાનનું જે છે ને તેને પોતાનું કરવાની હર હંમેશા કોશિશ કર્યા કરે છે. જ્યારે આ સંસારમાં કોક જ એવા આત્માઓ છે કે જેને ભગવાન પરિપૂર્ણ સમજાઈ ગયા હોવાથી એ ધંધો કરતા જ નથી. ઉલટ ભાઈ મેરે નઈ નનકી, એને તો પછી એ જ કરાય છે, અર્થાત એ પછી એ જ ધંધો કરે છે ભગવાનને બધું આપવાનો. લેવા માગવાનું કામ બંધ થઈ જાય, આપવાનું આરંભ થઈ જાય. આજ દિન પૂર્વે જે કાંઈ લે લે કર્યું હોય ને ભેગું કર્યું હોય ને એ બધું દેવાનું શરૂ થઈ જાય. ત્યારે સમજવાનું કહું ભગવાન સમજાણા. લેવાની વાત જ્યાં સુધી છે ત્યાં સુધી ભગવાન કાંઈ સમજાણા નથી. ભગવાન સમજાય એ બધું ભગવાનનું જાણીને ભગવાનને પાછું જ માંડે દેવા કે આ તમારું મેં લીધું હતું, માગ્યું હતું, પોતાનું કરીને રાખ્યું હતું, હજી વધારે કંઈક મેળવવાની ઈચ્છા હતી, પણ હવે એ ભૂલની હું માફી માગું છું. તેરા તુજકો અર્પણ, મેં ભી ખુદ અર્પણ સમર્પણ. આમ જે પડે ઉલ્લીન એનાથી ભગવાન સંપૂર્ણ ગ્રહણ થઈ શકે છે. ટૂંકમાં એક શબ્દમાં કહીએ તો ડૂબે તે પામે. પાણીમાં ડૂબે ને એ જ ભીનો થાય, એમ ભગવાનમાં ડૂબે ને એ જ ભગવાનના સુખવાળો થાય, સુખથી તરબતર થાય. પાણીમાંથી બારો નીકળે ને એ હુકાઈ જાય, કોરો થઈ જાય, એને તાપ લાગે, ત્રિવિધ તાપ. એમ ભગવાનમાંથી બારો નીકળે એની એ જ દશા થાય. માટે ત્રણ શબ્દ છે, સ્વામી કરતા ને સુખ, ત્રણ શબ્દનો ખેલ છે દુનિયામાં. સ્વામી કોણ છે એ સત્ય હજી કોઈએ જાણ્યું નથી. આ બધું કોનું છે એને કોઈને ખબર પડી નથી. અને એક સ્વતંત્ર કરતા કોણ છે એની હજી કોઈને ખબર નથી. અને સુખ ક્યાં છે, સુખી કોણ છે એ હજી નથી પકડાણું. સાચું સંશોધન કરીને સત્ય પકડી શકાતું નથી. વર્ષો વ્યાય ગયા. ભગવાન જ એક સ્વામી હોવા છતાં, સબકે માલિક એક હોવા છતાં, આપણે માલિકે પણ વેચી નાખ્યું છે. કેટલીક વસ્તુના થવાય એટલાના આપણે માલિક થઈ પડ્યા છીએ, સ્વામી થઈ પડ્યા, ધણી થઈ પડ્યા. અને કેટલાકને આપણે ધણી માની લીધા છે ભગવાન શિવાયનાને, કે આનો ધણી, આનો ધણી, અમારો ધણી. ખરેખર ધણી એક ભગવાન જ છે. સ્વામી શબ્દ બીજાને માટે શોભતો જ નથી, વપરાય જ નહીં, વાપરવા તે પણ યોગ્ય નથી, એવું શાસ્ત્રના ચિંતન કરનારાઓનું સ્પષ્ટ કહેવું છે. સ્વામી શબ્દ એક પરમેશ્વર માટે જ ઉપયોગ કરી શકાય, બીજાને માટે ક્યારેય કદી પતિ ધણી માલિક સ્વામી શબ્દ ઉપયોગ કરી જ ન શકાય. વાસ્તવિકતા આ છે. સાચું જ્ઞાન અને કરતા એક ભગવાન જ છે, સ્વતંત્ર કરતા. બીજામાં કર્તૃત્વ ખરું પણ પરતંત્રપણે. અને જ્યાં જ્યાં સુખ છે તે ભગવાનથી આવ્યું છે. માટે સુખનું મૂળ એક ભગવાન છે. ભગવાન ન હોય તો સુખ હોય જ નહીં. તમને જ્યાં જ્યાં સુખ અનુભવાય છે તે ભગવાનથી છે. ભગવાન ન હોય તો સુખ હોય જ નહીં. જ્યાં જ્યાં પાણી દેખાય છે ને તે વરસાદને લઈને છે. પૃથ્વીમાંથી પાણી કાઢો છો તે પણ વરસાદને લઈને છે. કેમ જો પૂર્વે ક્યારેક વરસાદ વરસ્યો તો એનું પાણી પૃથ્વીમાં ઉતર્યું છે ને એ તમે પારું પાછું ખેંચીને કાઢો છો. વરસાદ નહીં તો પાણી નહીં, એમ ભગવાન નહીં તો સુખ નહીં. કોઈ પ્રકારનું ક્યાંય સુખ હોય જ ન શકે. ભગવાન પોતે સુખ છે અને જીવને માટે તે સુખ રચે છે. સુખ અને દુઃખના બનાવનારા પરમેશ્વર પોતે છે. દુઃખ એણે બનાવ્યું છે, સુખ એણે બનાવ્યું છે. અને આપણને સુખ અથવા દુઃખ ભોગવાડાવે છે તે પોતે જ, બીજા કોઈની તાકાત નથી કે તે કોઈને સુખ કે દુઃખનો અનુભવ કરાવી શકે. કોઈના હાથમાં છે જ નહીં. ભલે બધા માને કે હું આને સુખી કરી દઉં, હું આને દુઃખી કરી દઉં, માત્ર ને માત્ર એ જીવનું અજ્ઞાન છે, અર્થાત અહંકાર છે, અર્થાત માન કહો, ઘમંડ કહો. પંજાબના રાજા આગળ ભગવાન આવી રીતની બધી વાત કરે છે. શ્રી હરિએ રાજા રણજીતસિંહને પોતાની સાથે નહીં બને એના કયા કારણો કયા? તમારા અમારે ન બને એમ, તમે આમ ને અમે આમ, તમે આમ ને અમે આમ, એમ બધા કારણો કયા હતા? ન આવડે હાથ ઊંચા કરે અને ઉત્તર થઈ રહે ત્યાં સુધી પ્રેમથી હાથ ઊંચો રાખે. આ જ નથી આવડતું એનું પ્રાયચિત છે. આવ ખોટા હાથ હેઠા રાખીને
મહારાજ કે અમે ત્યાગી છીએ, તમે વૈભવ ના ભોગવનારા.
હે?
તમે વૈભવ ભોગવનારા છો. અને અમે પગે ચાલનારા છીએ, તમારા હાથે જે વાહન ઉપર બેસીને તમે ફરનારા છો.
બરાબર.
આવી રીતે અમે સર્વ પ્રકારે આ સંસારથી ઉદાસ છીએ, તમે સંસાર ભોગને માટે આ યાત્રા કરવા નીકળ્યા છો.
સરસ. હવે બરાબર અહીંયા દાદાનો ઉત્તર હાસો પડ્યો, મૂકો હાથે. બીજા સાધનો કરવા કરતાં શું કરવામાં વધારે સાવધાની રાખવી જોઈએ? પહેલાં તો પ્રશ્ન સમજવાનું મગજ હોવું જોઈએ કે શું પૂછવામાં આવી રહ્યું છે. કથા તો કેટલી થઈ હોય, વાતો કેટલી થઈ હોય, નો આવડતું હોય હાથ ઊંસા કરવા માંડજો, નહીં મારે ઊંસા કરાવવા પડશે ને આ માઇક મોકલીને. બીજા સાધનો કરવા કરતાં શું કરવામાં વધારે સાવધાની રાખવી જોઈએ? બ્રહ્મસ્વામીનો
જેવી મહારાજની સમજણ છે એવી સમજણ શીખવામાં વધારે સાવધાની રાખવી પડે. કેમ જે એવી સમજણ છે વ્રત તપ ને ચાંદ્રણ કરવા કરતાં પણ અધિક છે.
બસ હાચું મૂકી દે. મહારાજની અને આપણી સમજણમાં કેટલો ફરક છે, એ ફરક ટાળવા મહેનત કરવી, એવી કાલે વાત થઈ હતી. તમારો ઉત્તર હાચો. શ્રી હરિ રણજીતસિંહ રાજાને બધી અવસ્થામાં પોતાની કેવી સ્થિતિ બતાવે છે? દિવ્ય સ્વામીના
મહારાજ કે અમે તો ત્રણ અવસ્થા અને ત્રણ ગુણથી પર વર્તનારા છીએ, અને અમે જે બેઠા છીએ તે પણ અમે ત્યાં જ બેઠા થતાં તમારી સાથે બોલીએ છીએ, વાત કરીએ છીએ, અને તો પણ તમને અહીંયા દેખાઈએ છીએ. આવી મહારાજ વાત.
સરસ. બરાબર છે. અમે બ્રહ્મપુર ધામમાં જ છીએ, ત્યાં ખાઈએ પીએ ચાલીએ છીએ રહીએ છીએ, ના તમને દેખાઈએ છીએ. શ્રી હરિ જમપુરી કરતા પણ વધારે દુઃખ શેમાં માને છે? ભગવાનની એક સમજણી આવી હતી કે અમે તો જમપુરી કરતા આનું દુઃખ વધારે માનીએ છીએ. થોડુંક ગણાયું હતું, જમપુરી કરતા વધારે મહારાજ એને દુઃખદાયી માને છે. અને આપણે આપણે એ સુખ છે, ધિક્કાર છે આપણને આપણા ભગવાનની સમજણને. આપણી સમજણને જોત ખરા આકાશ પાતાળનું અંતર છે. ક્યાં આપણો ભગવાન સમજે છે ને ક્યાં આપણે સમજીએ છીએ, હારા કાંઈ ઠેકાણા ખરા. અને વળી એના ભગત પાછા એના જેવી સમજણ ઠામુકી નહીં, એનાથી બધી ઊંધી જ સમજણ. અને એનો તિલક સાલન કંઠીને સમજણ સમજણ. ભગવાન શ્રી હરિ કહે છે કે રાજા આ લોકનું સુખ પણ અનેક દુઃખથી ભરેલું છે. એવા દુઃખ ભર્યા સુખમાં મનુષ્ય ખૂંચ્યા રહે છે. છાણનો કીડો હોય તે છાણમાં સુખ માને, એને બારો કાઢો ને તો સુખ ન રહે, એ દોડીને છાણ મગરી જાય. આવી આ જગતની રીત છે, અને તેની સાથે અમને હેત થતું નથી. તમે અમારી મરજી અનુસારે વર્તો, પણ અમે જો તમારી મરજીને સાચવી ન શકીએ અને તમારું ધાર્યું ન થાય તો પણ તમારે ક્યારેય ક્રોધ આવવો જોઈએ નહીં. તમારું ધાર્યું ન થાય તો પણ તમારે ગરમ નહીં થવાનું. જુઓ રણજીતસિંહ, અમે તો ભગવાનને આધીન છીએ, અમે અમારા તન મન ભગવાનને અર્પણ કરી દીધા છે, કાંઈ અમારું રાખ્યું નથી, આખે આખું અમને અમારું બધું ગયું ભગવાનમાં, એવા છીએ. ઉપર કયા પ્રમાણે તમે વર્તી શકો તો અમે તમારી સાથે આવીએ, તે પણ ભગવાનની ઈચ્છા હોય ત્યાં સુધી આવીએ, ત્યાં સુધી રહીએ, અને ભગવાન કહે એટલે પાછા ફરી જઈએ, પછી ન રહીએ. તમે ભગવાનથી મોટા કહેવાઓ નહીં. તમે પણ તેમનું આપેલું જ ખાવ છો. જેનો હુકમ ક્યારેય પાછો ફરે નહીં, ખરેખર એ જ હુકમ કહેવાય કે જે ક્યારેય પાછો ન ફરે. જ્યારે તેઓ હુકમ કરે છે ત્યારે બ્રહ્મા ભવ ઇન્દ્ર વગેરે દેવો દાનવો અને બીજા રાજાઓ પણ તેમના હુકમને માન આપે છે. એ સાચો હુકમ છે. એવો હુકમ એક ભગવાનથી જ થઈ શકે છે, તમારા જેવા રાજાઓથી નહીં. એ પરમાત્માની આગળ કોઈ મોટું નથી. મોટામાં મોટું એ સરોવર સાગરથી મોટું ન કહેવાય. તે પ્રમાણે કવિઓ કહે છે, કોઈ ચાહે તેવો મોટો હોય પણ તે ભગવાનથી મોટો ન હોઈ શકે. હે રાજા, તમારે એમ જાણવું, આવી ભગવાન નીલકંઠજીએ પંજાબ નરેશ રણજીતસિંહને શુદ્ધ શબ્દમાં બદ્રીનારાયણમાં વાત કરી. તે સમયે રાજા રણજીતસિંહ હાથ જોડ્યા, માથું નમાવીને પગે લાગ્યા અને કહ્યું, હું એક નિયમ અત્યારે લઉં છું કે આપ વર્ણી પોતાની મરજી પ્રમાણે રહો, આપ બંધનમાં નથી. જેમ કોઈ આકાશ માર્ગે ચાલે તો તેને કોઈ રોકી શકે નહીં, તેને કંઈ આડું આવે નહીં, તેમ તમે નિર્બંધન છો. હવે આપ પોતાની ઈચ્છા હોય એમ કરો. રાજા ભણેલો છે, હું જવાબ દેવાય એની ખબર પડી ગઈ એને. હું તમારી ઈચ્છામાં સંપૂર્ણ જીવી શકીશ રહી શકીશ નહીં એ વાત કરવાને બદલે આપ નિર્બંધન છો. આપણને આકાશમાં ફરનારાને કોણ રોકે? આપની ઈચ્છા હોય એમ કરો, એટલે કે અમારે ઈચ્છા હોય એમ રહેવાય. બંધન તો નહીં તો હામહામી થાય. કોઈના બંધનમાં કોઈને ન રહેવું હોય ને તો તે એને પોતાના બંધનમાંથી છૂટા કરે. તમે હવે સ્વતંત્ર છો, એનો અર્થ એ જ થાય કે હું સ્વતંત્ર છું. પણ કહેવાય આ રીતે કે તમે આજથી સ્વતંત્ર. એ સ્વતંત્રતા આપે છે કે સ્વતંત્રતા લે છે? પણ જો લાગે એવું કે આપે છે, આપતા કાંઈ નથી. પોતે તમને છૂટા કરીને સ્વૈચ્છિક રીતે રહેવા સ્વતંત્ર થાય છે. કોઈ બાપ છોકરાને એમ કે તું આજથી છૂટો બેટા, તારે જેમ કરવું એમ કરે, એનો અર્થ એ થાય કે બાપ પોતે સ્વતંત્ર થઈ ગયો. હવે બાપને જેમ કરવું એમ કરે, છોકરાને કાંઈ પૂછવા કરવાનું નહીં. કોઈ પોતાની પત્નીને એમ કે તારે રહેવું એમ રહે, તું આજથી સ્વતંત્ર છૂટી, એનો અર્થ એ થયો કે પતિદેવ છૂટા થઈ ગયા. પતિને જેમ ફરવું હોય એમ, જેમ કરવું હોય એમ, જેમ રહેવું એમ રહે. કોઈ પત્ની એમ કહી દે કે તમે આજથી છૂટા, તમારે જેમ ગમે એમ કરો, તમે તમારે હું તમને કાંઈ નહીં કહું, એનો અર્થ એ થાય કે પત્ની સ્વતંત્ર થઈ ગઈ. આવું આ જ્ઞાન છે. આપ પોતાની ઈચ્છા હોય એમ કરો, રાજા કહેશો. રાજાનો શુદ્ધ ભાવ જાણીને પછી શ્રીહરિએ તેમને કહ્યું, હે નૃપ, હવે તમે આગળ ચાલો. અમે તો અત્યારે ધીમે ધીમે ચાલી આવીએ છીએ. જે ગંગોત્રી તીર્થ છે તેની યાત્રા કરવાની અમારી ઈચ્છા છે. પગે ચાલીને યાત્રા કરવી તેનું ઘણું મોટું ફળ હોય છે. અમે જ્યારે શહેરમાં આવશું ત્યારે તમને ખબર આપશું. જો તમે આપણા આ મેળાપને ભૂલી નહીં જાઓ તો અમે ચોક્કસ આવશું. પણ આ વાત, આ મેલાપને ભૂલી નહીં જાઓ તો રાજા મહારાજાઓનું કાંઈ ઠેકાણું નહીં. એની કાં વાત કરો છો? આ જગતમાં જેને થોડી ઘણી સત્તા અને સંપત્તિ મળી ગઈ હોય છે ને, એ માણસ પણ આવા મેલાપોને હાવ ભૂલી જાય છે. કેટલોય કંઈ વારનું અગત્યનું એને સ્મરણમાં રહેતું નથી. કેમ છે? એના મગજમાં જગતની સત્તા સંપત્તિ ભોગ વિલાસ ને માન સન્માનના એટલા બધા ટ્રાફિક જામ થઈ ગયેલા હોય છે, તે એમાં આ વાત તો ક્યાંય ટલ્લે સડીને એક બાજુ નીકળી જતી હોય છે. અગત્યની અગત્યની વાતને હૃદયમાં અગત્યનું સ્થાન આપીને તેજોરીમાં જેમ હીરા હાચવે એમ હાચવી રાખે એવા ડાયા તો બહુ ઓછા. ત્યાગ ભાગ બધાને વિવેક નથી આવડતો કે આ વાતને જિંદગીમાં ન ભૂલાય, આ વાતને યાદ જ ન કરાય જિંદગીમાં. એવું કોઈ નથી વિવેક રાખીને જીવી શકતું કે આ વાત આજથી કાઢ નાખી, એવું કોઈ દીની સંભાળવાની પતી ગયું પછી ન જ સંભાળે, ને આ વાત જિંદગીમાં નહીં ભૂલવાની એમ નક્કી કરીને જિંદગીમાં ન ભૂલે. આવા વિવેકી જ મહાન બને છે. અને પણ બધાય ક્યાં મહાન બને છે? માટે બધાને એવો વિવેક હોય જ નહીં ને, એમ જીવી શકે જ નહીં ને, રહી શકે જ નહીં. રહી શકે તો એ મહાન થાય જ, લાખો લોકોનું આકર્ષણ બને એ વ્યક્તિ. ભગવાને કહ્યું તમે નહીં ભૂલી જાઓ તો આપણે આમ મળશું. આટલું કહીને શ્રીહરિ રાજાને વિદાય આપી. જાઓ રાજાને કે, વિચિક્ષણ રાજા પણ પગે લાગીને ચાલતા થયા. શ્રીહરિને હાથી ઉપર બેસાડીને લઈ જવા આવા બધા જે રાજાના સંકલ્પો હતા તે તૂટી પડ્યા, ભાંગી પડ્યું બધું. મહારાજ બદ્રિકાશ્રમમાં નરનારાયણને મળી આવ્યા. આ વાત સાંભળીને એ રાજા પ્રભાવિત થઈ ગયો હતો. હા હા, આવા તો કોઈ મેં યોગી ભાર્યા નહીં, આ તો બહુ મોટા છે, આને હાથીએ બેહાડીને મારા રાજમાં લઈ જાઓ. પણ આ બધું ભાંગી પડ્યું. આવી વાત છે. નૃપ ચલે નિરાશ હી હોય,
નૃપ ચલે નિરાશ હી હોય,
નૃપ કો ઈચ્છા બહુ રહે ગોઈ,
નૃપ કો
ની બધી ઈચ્છા મનમાં મનમાં છુપી રહી ગઈ. અંતર મે જલને લગી જ્વાલા,
અંતર મે જલને લગી જ્વાલા,
મહાજ્વર આયે તત્કાલા,
મહાજ્વર આયે
અંતરમાં જ્વાળા બળવા માંડી, મહાજ્વર આયે તત્કાલા,
મહાજ્વર
તાવ ચડી ગયો
તત્કાલા.
ખાન પાન વાહન તજી દીના, ચિંતાને લઈને તાવ ચડ્યો, ટોલી ઉપર બેઠે પ્રવીણા, ખાન પાન વાહન બધું છોડી દીધું, ડોલી ઉપર બેઠા. પરની નજર આવત જબહી,
પરની નજર આવત જબહી,
ઓર કછુ સુખ હોવે તબહી,
ઓર કછુ સુખ હોવે.
ખાન પાન વાહન તજી દીના,
ખાન પાન વાહન તજી દીના,
ડોલી ઉપર બેઠે પરવીના. જો વર્ણી દ્રષ્ટિ આગળ દેખાય તો હૃદયમાં કાંઈક શાંતિ ને સુખ થાય, આવી સ્થિતિ થઈ ગઈ. બરની નજર આવત જબ હું, બરની નજર આવત જબ હું, ઉર કછુ સુખ હોવે તબ હું,
ઉર કછુ સુખ હોવે તબ હું,
ખાન પાન વાહન તજ દીના,
ખાન પાન વાહન તજ દીના.
રાજાએ પોતાના માણસોને કહ્યું, હું વાત કોને કહું? અલે એ કોને કહું? કોઈ જઈને વર્ણીને અહીં લઈ આવો, હું તેમને આ મારું રાજ આપી દઉં. આવી ઝંખના કરતા કરતા તેઓ હરદ્વાર પાછા આવ્યા. ત્યાં સંભારવાથી વર્ણીવર શ્રીહરિ મળ્યા. દર્શન થવાથી રાજાને ઘણો આનંદ થયો અને દર્શન થતાની સાથે જ ચિંતા જ્વર ઉતરી ગયો. તાવ ચડી ગયો તો ને ઉતરી ગયો. ગયે પ્રાણ હી આવે જું તેસે ભયે તે વાર, પ્રાણ ગયેલો પાછો આવે એવું થયું. ગદગદ કંઠ તિહો ગયે દ્રગ નીર બહે ધાર, ગદગદ ગળે થઈ ગયા, આંખેથી આહુડાની ધારો વહેવા લાગી. ત્યારે શ્રીહરિએ હસીને કહ્યું, રાજા મને ભૂખ ઘણી લાગી છે, જે ભોજન તૈયાર હોય તે લાવો. અન્ન પ્રાણોનો આધાર છે. રાજાએ ખુશ થઈ ગયા કે મારું અન્ન અંગીકાર કર્યું પ્રભુએ. લાયે અન્ન તત્કાલ, જો ભયે સો તૈયાર તેહી, જે કઈ તૈયાર હતું એ તત્કાલ રાજા ભગવાન શ્રી હરિ માટે ભોજન લાવ્યો. ભર 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 કંચન થાલ, જેવત ભય હરી ક્યા પ્રભુ પણ બહુ પ્રેમથી રાજી થઈને જીમ્યા છે.
નૃપતુતિએ તે સબહી ધાર સો લાય તેહી
બકુદીએ તે
જમીન બધો થાળ પાછો આવ્યો મૃષા
સબહી ધાર સો લાય તેહી
આવહી હમહી ફેર
આવહી હમહી હમ ફેર
જ્યું કહો સો કરહી તબ
આવહી હમ ફેર જ્યું કહો સો કરહી તબ
મહારાજ કે અમે ફરી વાર આવશું અને ત્યારે તમે જે કહેશો તે બધું કરશું. આ રીતે 21મો તરંગ સમાપ્ત થયો. બીજાપુરનો 22મો તરંગ. શ્રી હરિએ જે વાત કહી તેને રાજા રણજીતસિંહે સાંભળી. તેમને આંતરિક દુઃખથી મુક્તિ મળી અને તે મનમાં ખૂબ જ પ્રસન્ન થયા. પછી રાજાએ કહ્યું, આપ યોગી છો, નિર્બંધ છો, હું તો મહાન મોહની ગૂંચવણમાં પડેલો એક જીવ છું. ગૂંચવણીમાં જટિલ જાળમાં ફસાઈ ગયો છું. ગૂંચવણી ભરેલી જટિલ જાળમાં. તવ શરણ હમ લીન તુમારો રટત હૈ નામ હમ તુમારે ભયે આધીન તુમ કરો સો હોય અબ. મેં આપનું શરણ લીધું છે, હવે આપના નામનું જ રટણ કરું છું અને આપને જ આધીન છું. હવે તો આપ જેમ કહેશો તેમ થાય. જબર મુમુક્ષુ છે.
તુમારી મૂર્તિ એ નિશ દિન રહો મમ ઉર બીચ.
તુમારી મૂર્તિ નિશ દિન
આજ સંપત સુખ ગે દિન દિન હોવે અનિત સબ.
આજ સંપત સુખ ગે
તમારી આ મૂર્તિ નિશ દિન મારા અંતરમાં રહો
હોવે અનિત સબ.
રાજ સંપત સુખ ગે દિન દિન હોવે અનિત સબ.
રાજ્ય સંપત્તિ સુખ અને ઘર એ બધામાં દિન પ્રતિદિન મને અનિત્યતા સમજાય. એ બધું નાશવંત છે, ખોટું છે એમ લાગે. આ બધામાંથી મને વૈરાગ્ય થાય અને આપની અખંડ મૂર્તિ મારા હૃદયમાં રહો. બસ આવી કૃપા કરો. આમ રાજાએ વાત કરી છે. રણજીતસિંહ રાજાને શાંતિ થાય એટલા માટે શ્રી વર્ણિરાજ ત્યાં 2 દિવસ રહ્યા. ખૂબ જ હેતથી વાતો કરી જેને લીધે તેનો મોક્ષ થાય. વાતો કર્યાની પાછળ આશય અદ્ભુત હતો. રોકાવાની પાછળ આશય અદ્ભુત હતો. ત્યાં રોકાવાની પાછળ આશય હતો એમનો, રાજાનો પોતાનો ભાવ, અને વાતો કરવાનો આશય એવો હતો કે રાજાનો મોક્ષ થાય. અદ્ભુત વાતો. શું વાતો કરી મહારાજે?
ધર્મ મે મતિ રખતા હૈ જોઈ સબ લોક કીર્તિ હાવત હૈ સોઈ.
હે રાજા, જે મનુષ્ય ધર્મમાં મતિ રાખે છે તેની સર્વે લોકમાં બધે જ કીર્તિ થાય છે.
ધર્મ મે મતિ રખતા હૈ જોઈ સબ લોક કીર્તિ હોવત સોઈ. તામે ધર્મ હે અનંત પ્રકારા ગિનત તેહી આતન પારા.
રાજા, મેં ધર્મમાં મતિ રાખવાનું કહ્યું અને ધર્મમાં મતિ રાખવાથી શું ફળ મળે એ પણ તમને કહ્યું, પણ તે ધર્મ અનંત પ્રકારનો છે, ગણતાય એનો પાર આવે એમ નથી. એમાં જે ધર્મ માત્રનું મૂળ છે એવો ધર્મ માણસે રાખવો જોઈએ. મહારાજ, એ કયો ધર્મ કે જે સર્વે ધર્મનું મૂળ છે? રણજીતસિંહ, એ ધર્મ હું તમને કહું છું, પણ એ ધર્મ ગુપ્ત રાખવા જેવી વસ્તુ અનેક હોય, એમાંય પણ ગુપ્ત રાખવા જેવો છે. આ દુનિયામાં જે રાજા માત્ર કહેવાય છે તે બધા ઇતિહાસ પુરાણના ગ્રંથોમાં લખાયા છે. એની કંઈક ને કંઈક વાતું પેઢીઓનું નામ ને પરાક્રમ છે છે ને છે. જે ઘણા યશસ્વી રાજા થયા છે તેની એ રીત લખી છે, અને જે એનાથી વિપરીત થયા છે ભંગાર રાજાઓ એની એ રીત લખાણી છે. દુનિયામાં જેને જેને સત્તા પ્રાપ્ત થઈ એમાં જેણે જેણે સત્તાનો જનહિતાર્થે ઉપયોગ કર્યો, પોતાના કલ્યાણાર્થે ઉપયોગ કર્યો, એ બધી કથા લખાણી છે. અને કોકનું બગાડવા માટે અને જગતમાં મોટા થવા માટે એ બધી સત્તાનો ઉપયોગ કર્યો છે, એ વાત એ લખાણી છે. હા, જે રાજાઓ અપકીર્તિરૂપ થયા છે તેની રીત પણ કહી લખી છે. યશસ્વી અને અપકીર્તિવાળા બંને રાજાઓનો વિચાર કરીને તપાસ કરવી જોઈએ, અને જે યશસ્વી રાજાઓ થયા છે તેનો માર્ગ ઉત્સાહથી સ્વીકારવો જોઈએ. અદ્ભુત વાત છે. આ તો રાજાની વાત કરી. આ વાત તો બધાને સમજવા જેવી છે કે આ જગતમાં ઘણા એવા હરિભગત થયા છે એની વાતો લખાણી છે. એમાં યશસ્વી જે ભક્તો હોય એની વાત આપણે સ્વીકારવી જોઈએ, અપકીર્તિવાળાની નહીં. આ જગતમાં ઘણી એવી બહેનો થઈ છે ભક્ત કે જેની કીર્તિની સુગંધ સારાય સંપ્રદાયમાં પ્રસરી રહી છે, એવા ગુણો બહેનોએ શીખવા જોઈએ. કે ઘણી એવી બહેનો થઈ છે ગૃહસ્થ ત્યાગી કે જેની ગંધારી અપકીર્તિ જગતમાં સંપ્રદાયમાં ફેલાણી છે, એવું ભૂલેય ન થવું જોઈએ. આ જગતમાં ઘણા સાધુ એવા થયા છે કે જેના વાણી વર્તનને જીવનની સુગંધ સર્વે સંપ્રદાયમાં સર્વને માટે અતિ ઉપયોગી થઈ છે, બધે જ ફેલાઈ છે, એવા આપણે થવું જોઈએ. તો ઘણા સાધુ સંતો એવા થયા છે કે જેની અપકીર્તિ, જેના ખરાબ આચરણો દુરાચારો સંપ્રદાયમાં જગતમાં ફેલાણા છે, તો એવા આપણે કદી ન થવું જોઈએ. આ જગતમાં ઘણા આચાર્યો સંપ્રદાયના અધિપતિ ધુરંધરો ઘણા એવા થયા છે કે એનું જીવન, એની વાણી, એના વર્તન, એનું નિર્માનીપણું, એનો ભગવાન પ્રત્યેનો, સંતો ભક્તો પ્રત્યેનો પ્રેમ વખણાય છે, એની સુગંધ ફેલાણી છે. તો ઘણા ગાદીપતિઓ એવા થયા છે કે જેના અનાચારો, મનસ્વિતા, જેના ભોગવિલાસ, જેના ઘમંડની વાતો, એની અપકીર્તિ સત્સંગમાં જગતમાં ફેલાણી છે, એવું આચાર્યોએ કદી ન થવું જોઈએ. બધી જ વાતો ઇતિહાસમાં, ગ્રંથોમાં કે જગતમાં હોય છે. સારું ગ્રહણ કરીને તે તે ખાતાના, તે તે આશ્રમના, તે તે પદના જે કોઈ હોય તેણે એ સ્વીકારવું જોઈએ અને નબળું ન લેવું જોઈએ. સારાને આદર્શ માનીને સારા થવું જોઈએ. આટલી ટૂંકી વાત છે. જો કીર્તિમાનને માર્ગે ચાલે તો તેની કીર્તિ વધે છે, અને અપકીર્તિવાળા જેવા માર્ગે હાલે તો અપકીર્તિ થાય, અને તેની કીર્તિને માર્ગે હાલે તો ક્યારેય અપકીર્તિ થતી નથી. જે સમાજમાં હિંસાને ધર્મ માનવામાં આવતો હોય ત્યાં હિંસા બધા જ ધર્મોમાં મુખ્ય ગણાય છે, કારણ કે એ સમાજ જ હિંસાને ધર્મ માને છે. તો પછી હિંસા ત્યાં બધા ધર્મોમાં મુખ્ય મનાય છે. આજકાલના જેટલા રાજાઓ છે તે બધા દાન અને પુણ્યનું કામ ઘણું જ કરે છે, તીર્થયાત્રા કરે છે, અનેક પ્રકારના વ્રતોને પણ કરે છે કે જેની કોઈ સાચી ઉપમા આપી શકાતી નથી. પણ તે રાજાઓ જ્યારે હિંસામાં રૂચિ રાખે છે ત્યારે તેણે કરેલા દાન, વ્રત, તીર્થ આદિ બધા પુણ્ય બળીને ભસ્મ થઈ જાય છે. તે રીતે જ કેટલાક વિપ્રો ભણી ગણીને સારા વિદ્વાન થાય છે, પણ તેઓ પોતે પાછા દુરાચાર કરવા લાગે છે, એટલે એની વિદ્યા કે જે કાંઈ સારું હોય બધું ભળીને ભસ્મ થઈ જાય છે. અને હિંસા કરવામાં અનંત સુખ માને મનાવે છે આ વિદ્વાનો, પરિણામે દુઃખ ભોગવવું પડે છે. તે કોઈને કહે નહીં અને રાજા હોય તે પોતાની બુદ્ધિથી વિચારે નહીં. ઓલા વિદ્વાનોને દુઃખ ભોગવવું પડે છે ને અનાચાર કર્યા પછી, તે પાછા કોઈને કહે નહીં અને રાજા પાછા કઈ વિચાર કરે નહીં.
દામ વામ સે દૂર જો જગ સુખ કો ન ચાહત, એસે શુદ્ધ મિલે સંત જબ તબ ભવ બંધ છોરા.
હવે ગુપ્તમાં ગુપ્ત વાત શરૂ થઈ. આ બધી વાત તમે સાંભળી, આવા સમયમાં સ્ત્રી અને ધનથી દૂર રહેનારા તથા જગતના સુખને નહીં ચાહનારા એવા શુદ્ધ સંત જો મળી જાય તો તે મુમુક્ષુને સંસારના બંધનથી છોડાવે છે. આ ગુપ્તમાં ગુપ્ત જ્ઞાન છે. સ્વામિનારાયણ ભગવાનની બધી વાત અંતે સાધુ ગુણ સંપન્ન પુરુષ તરફ વળે. પોતાની માતાને હરિગીતામાં કહેતા કહેતા છેવટે આંગળી સીંધીને એવા મોટા પુરુષને શરણે જાઓ એમ બતાવી દીધું. અહીંયા રણજીતસિંહને પણ વાત કરીને છેવટ ગુપ્તમાં ગુપ્ત ધર્મ આ છે કે એવા ભગવાનના જે સંત મુમુક્ષુને ભવ પાર કરે છે એમ સમજો, અર્થાત સંતને શરણે જાઓ.
પ્રગટ હરિ અવતાર,
અથવા તો પ્રગટ ભગવાનનો અવતાર મળે.
તાકી ઉપાસના દ્રઢ જેહી ભજતન નિરાકાર, મૂર્તિ માનસો સત્ય સદા.
પ્રગટ ભગવાનનો અવતાર, એની જેને ઉપાસના હોય, ભગવાનને નિરાકાર ન કહેતા હોય, મૂર્તિમાન સાકાર સ્વરૂપનું ભજન કરતા હોય. જૈસે હમ દેખા તૈસી હે મૂર્તિ સો તેહી, એસી હમારી બાત તૈસી હે સો વાત તેહી. ભલે જેવી અમારી મૂર્તિ તમને દેખાય છે, તૈસી હે મૂર્તિ સો તેહી, તે મૂર્તિ તેવી જ છે. જૈસી હમારી વાત તૈસી સો વાત તેહી, અને જેવી અમારી વાત છે એવી જ તેમની વાત છે. કોની? પ્રગટ ભગવાન શ્રીહરિની. હમ મિલે સો મિલ ચુકે તાઈ, ધ્યાન સો રખના ઉર સદાઈ, યહ મૂર્તિ બિન અવરહી જેતા, દેખે સુને મેં જો આવત તેતા. એમ કે છે કે જેવી અમારી વાતચીત હોય છે તેવી જ પ્રત્યક્ષ ભગવાન શ્રીહરિની વાતચીત પણ હોય છે. અમે મળ્યા એટલે હે રાજા તે ભગવાન તમને મળી ગયા. આ વાતનું સદાય ધ્યાન રાખજો. યહ મૂર્તિ બિન અવરહી જેતા, દેખે સુને મેં જો આવત તેતા. આ અમારી મૂર્તિ સિવાયનું બીજું જે કાંઈ તમને દેખ્યામાં કે સાંભળ્યામાં આવે છે એ બધું અંત્ય નાશ થઈ જાય છે. સો સબ અંત્ય હોવહી નાશા. તાકી કબૂ ન રખના આશા, માટે એની ક્યારેય તમે આશા રાખતા નહીં. માત્ર આ એક જે મૂર્તિ તમને મળી છે એની જ તમે આશા રાખજો. ઓર આશ કછું કામ ન આવે. બીજી બધી આશા તમને એટલા માટે હું છોડવાની વાત કરું છું કે કોઈ બીજી આશા તમને ક્યારેય કંઈ જ કામમાં નહીં આવે. જીયકુ સો સબ બંધન કરાવે, એ તો બધી જ બાબત આશાઓ જીવને બંધન જ કરાવે છે. માટે અમારી જે મૂર્તિ તમને દેખાય છે તે સિવાયની કોઈ આશા તમે રાખશો નહીં. આ ગુપ્તમાં ગુપ્ત જ્ઞાન મહારાજે બતાવી દીધું. પ્રગટનું જ્ઞાન કહેવાય આને.
શ્રી હરિ મેં સુખ હૈ જૈસા, શ્રી હરિ મેં
सुख है जैसा
और मैं काबू नहीं है लेशा
और मैं काबू नहीं है लेशा
अर्थात हमारा में जो सुख है वो बीजा कोई में लेश मात्र पण सुख नहीं और मैं सुख जाने क्या लगही
और मैं सुख जाने क्या लगही
भव बंधन ना छूटे तब ही
भव बंधन ना छूटे तब ही
भव बंधन ना छूटत तब ही
भव बंधन ना छूटे त्या लग
और मैं सुख जाने त्या लगही
और मैं सुख जाने त्या लगही
बीजा मां जा लगी सुख तमने मनाई छे त्या लगी बंधन छूटशे नहीं आ तो बधो आपणे ज महाराज उपदेश करे छे मानू नहीं के रणजीत सिंह ने करे छे मारे मानू के मने करे छे तमारे मानू के मने करे छे કોઈને માથે નાખવું નહીં જો ભગવાન સ્વામિનારાયણની દિવ્ય અલૌકિક મૂર્તિ સિવાય બીજી કોઈ આશા રહી કોઈ સંકલ્પ રહ્યો તો ભવ બંધન છૂટશે નહીં ગમે એમ કરીને એક આશા કરવી પડશે એક વાસના કરવી પડશે પ્રથમના વચનામૃતમાં 25માં આ વાત છે એક વાસના જેને શ્રીહરિની થાય એને જ બધી વૃત્તિઓ ભગવાનમાં લય થાય જેમ કુવા ઉપર વિષ કોચ ચાલતા હોય એનો પ્રવાહ ભેળો કરીએ તો એવો બળવાન પ્રવાહ થાય કે એ કોઈનો અઠાયો અઠે નહીં એમ જ્યાં જ્યાં જીવને રાગ છે આસક્તિ છે ઈચ્છા છે ત્યાંથી ત્યાંથી તે રાગ આસક્તિ તોડીને ઈચ્છાઓ તોડીને બધી જ વૃત્તિઓ એક ભગવાનમાં જ બળપૂર્વક આસક્તિપૂર્વક જોડે તો તે વૃત્તિ કોઈની હઠાવી હઠે નહીં અહીંયા એવી જ વાત કરે છે કે આ મૂર્તિ સિવાય બીજી કોઈ ઈચ્છા રાખશો નહીં જો રાખાય તો ભવબંધન ત્યાં સુધી છૂટે નહીં શ્રીહરિના મુખથી આટલી વાત સાંભળી એટલે રાજા રણજીતસિંહને મનમાં અતિશય શાંતિ થઈ ગઈ બહુ હૈયામાં સુખ થયું પછી રાજા પોતાના દેશમાં ગયા ભગવાનને પગે લાગીને ગયા અને શ્રીહરિ પાછા અયોધ્યા આવ્યા આ ગ્રંથમાં મહારાજ અયોધ્યામાં એકવાર પાછા આવે છે ત્યાં થોડા દિવસ છાના રહ્યા પછી પાછા વળી ગયા મુક્તનાથના દર્શન કરવા ચાલ્યા એટલે ઈશાન કોણ તરફ ચાલ્યા ઈશાન કોણ તરફ જે કાળો પર્વત રહ્યો છે તે બાજુ ગયા આ હરિચરિતામાં સાગરમાં ભગવાન સ્વામિનારાયણ વનમાં નીકળ્યા ત્યારથી માંડીને અહીં સુધીની કથા છે તે બીજા કોઈ ગ્રંથમાં નથી અન્ય બધા ગ્રંથમાં ભગવાન 7 વર્ષ વનમાં ફેર્યા એવું આવે છે જ્યારે હરિચરિતામાં સાગરમાં આધાન સ્વામીએ 8 વર્ષ વનમાં ફેર્યા એવું લખ્યું છે બીજા બધા ગ્રંથમાં ભગવાન સ્વામિનારાયણ 49ની સાલના અષાઢ સુદ દશમે વન વિચરણ કરવા નીકળ્યા એવું લખ્યું છે આમણે 48ની સાલમાં વન વિચરણ કરવા નીકળ્યા એવું લખ્યું છે 1 વર્ષ અગાઉ વન વિચરણ આટલું કરાવી દીધું હવે જે વન વિચરણ આવશે તે સત્સંગી જીવન ભક્ત ચિંતામણી વગેરે ગ્રંથમાં જે રીતે લખેલું છે એ રીતે વનવેચણ હવે શરૂ થયું આટલું 1 વર્ષનું વધારે ને 1 વર્ષ ભગવાન વહેલા ઘરે નીકળીને એટલું ફર્યા અયોધ્યા પાછા આવ્યા ને છાના રહ્યા થોડા દી હવે ફરીને અયોધ્યાથી નીકળ્યા એ સંપ્રદાયના ગ્રંથો પ્રમાણેનું વનવેચણ શરૂ થયું એમ બધાએ સમજવું જ્યારે આપણે બધા બેઠા બેઠા સાગરનો અભ્યાસ કરીએ છીએ તો આવું બધું જે કાંઈ આવતું હોય તેને સમજતા જાવું તાકે કોઈ પ્રશ્ન પૂછે કારવે તો આપણને એની સ્પષ્ટતા મગજમાં હોય કે ભાઈ આ ગ્રંથમાં લેખક આધાન સ્વામીએ આ રીતે લખ્યું છે આપણે તો આમાંથી તિથિને વારને આ બધું ગોઠવા કરતા આપણા કલ્યાણની જે ઘી ઘી વાતો હોય ને એ પી પી કરીને બળિયા થવું બીજા ખોંચરા કાઢવામાં બહુ બુદ્ધિની વાયડાઈ વાપરવી નહીં કલ્યાણકારી જે કાંઈ વાત હોય એને પકડીને એમાં બુદ્ધિ હાંકીને નિર્વાસની થવું, ભગવાનની મૂર્તિ સિવાયના સંકલ્પ અને આશા માત્ર છોડી દેવા, નહીંતર બંધન થાય, જન્મ મરણ ચાલુ રહે. એક વડવાય છોટી હોય તો એ વડ લીલો રહે, એમ ભગવાન સિવાયનો એકાદો સંકલ્પ રહી ગયો હોય ને તોય જન્મ મરણ ચાલુ રહે. માટે કોઈ સંકલ્પ રહેવો જોઈએ નહીં. આ વાત હાવ ચોખ્ખી ને શુદ્ધ સાચી છે. લ્યો, ભગવાન કાળા પર્વત તરફ ચાલ્યા. તે પર્વત ઘણો વિશાળ છે, તેના ઉપર અનંત વૃક્ષ રહ્યા છે, પશુઓ તેમાં એટલા બધા ફરે છે કે તે અનંતનો ગણે પણ પાર આવે નહીં. મનુષ્યની જાતિઓમાં તો એક પણ મનુષ્ય ત્યાં જોવા ન મળે. શ્રીહરિ તે કાળા પહાડના વનમાં પહોંચ્યા, પોતાની સાથે બીજો કોઈ માણસ નહોતો. કાળા પર્વતની જે તળેટી તે વનથી ઘણી જ ઘાટી હતી. તેને શ્રીહરિએ જોઈ, ત્યાં સૂર્યનો પ્રકાશ પણ ઊંડો ઉતરી શકતો નહીં, પૃથ્વી ઉપર પ્રકાશ ન પડે એવું ઘાટું વન. ત્યાં જઈને શ્રીહરિએ નિવાસ કર્યો. વન અને પહાડ તો અતિ ઘોર અને ભયંકર હતા, પણ તેને દેખીને તો શ્રીહરિને અતિશય આનંદ થયો. ફળ ફૂલ કંદ મૂળ કે પત્ર ફળ જે મળે તે જમી લેતા અને મનમાં અતિશય આનંદ પામતા. અત્યંત સ્વાદુ કોમળ અને રસાળ સોનેરી કેળા ત્યાં બહુ થતા, તેને શ્રીહરિની જ જમતા. નિર્મળ નિર્વાળી નદીઓ ઠેકાણે ઠેકાણે વહેતી હતી અને અનેક જાતના ભાતના પશુઓ અને પક્ષીઓના ટોળે ટોળા તે વનમાં રહેતા હતા. સિંહ તથા વાઘનો કોઈ પાર નહોતો, જંગલી ભૂંડનો પાર નહીં, જંગલી પાડા હાથી ને રીંછ ને ભીંસ અને ગેંડા પોતપોતાની જાતિના ભયંકર શબ્દ કરી રહ્યા હતા. તેમાં એ જ્યારે કેસરી સિંહ તાડકતા હોય ત્યારે તો એના પરછંદાથી વન અને પહાડો ગાજી ઉઠતા. ચમરી ગાયો રોજ સાબર અને વિશાળ જંગલી પશુઓના ટોળે ટોળા વનમાં ઘૂમતા. વરુ વાંદરા ભૂરા હરણ કસ્તુરિયા મૃગ એ બધા ભેળા રમતા હતા. વિશાળ પથરાળ જમીન ઉપર શ્રીહરિ સુકોમળ ચરણોથી ચાલતા હતા. તીખી અણિયાળી કાંટાવાળી જમીન અને તીખા અણિયાળા એમાં કાંટા પથરાયેલા હોય એવી જમીનમાં ભગવાન પગમાં કાંઈ પહેર્યા વગેરે હાલ્યા જતા હતા. ભૂત પ્રેત કે દૈત કોઈ નાથી તેઓ ડરતા નહીં. આત્મદ્રષ્ટિ એટલે કે આત્મસત્તા રૂપે થઈને શ્રીહરિ વનમાં ફરતા હતા. આત્મદ્રષ્ટિ કરીને વનમાં હાલ્યા જતા, દેહ તરફ ધ્યાન જ નહીં, આત્મામાં જ નિમગ્ન રહેતા અને આત્મામાં રહેલા ભગવાન હતા એની સાથે તદ્રૂપ રહેતા. શ્રીહરિ સ્વયં ગર્વરહિત અને દયાળુ હતા. કુશાગ્ર બુદ્ધિ તીવ્ર બુદ્ધિવાળા હતા. જે કાંઈ ફળ ફૂલ મળે તે જમતા, કાંઈ ન મળે ત્યારે પાણી પીને ચલવી લેતા. કોઈ દિવસ કંદ મૂળ મળે તો દેવને નિવેદ ધરાવીને હોશિયારીથી જમતા. હોશિયારી કે ધરાવ્યા વગર ન જમવું. ક્યારેય ઘરને સંભાળતા નહીં હો. હા ભાઈ ભાભી ભત્રીજા ઘર કોઈ નહીં યાદ કરતા જ નહીં, બોલી ગયા બધું. વનમાં જ ઘણો આનંદ માનીને ફરતા. આવી ભગવાન શ્રીહરિની રીત હતી. લ્યો, આ બધા ગુણો આપણે શીખ્યા જેવા છે. ગર્વરહિત રહેવું, દયાળુ રહેવું, ભગવાનને ભજવામાં ઉપયોગી એવી જ તીવ્ર બુદ્ધિવાળા રહેવું, એને જ કુશાગ્ર બુદ્ધિવાળા કહેવાય. ભગવાન જે આપે ફળ ફૂલ રહેવા ઘર કે વસ્તુ પદાર્થ એનાથી સંતોષ માનવો. આયો હોય ને બળતરા કરવી નહીં, ભગવાનમાં સ્મૃતિ ન રહે એની ચિંતા કરવી, બાકી બીજી કોઈ ચિંતા ન કરવી. બીજું બધું મળ્યું તોય શું, ટળ્યું તોય શું, એક દી હતુંય નહીં ને એક દી હશે નહીં. ભગવાન છે છે ને છે ને હાલે છે ને ભવિષ્યમાંય રહેવાના ને હતા હતા હતા. માટે ભગવાનમાં જોડાવાની વાત રોજ ઉઠીને ગોખ્યા કરવી. ભગવાન ભૂલાય ત્યારે દુઃખ થાય ને ભગવાન સાંભળે ત્યારે સુખ થાય, આવું અંગ કેળવવું, બીજા કોઈને સંભાળવા જ નહીં. હે ભગવાન શ્રીહરિ ભરતજીના આખ્યાનનો મનમાં વિચાર કરતા અને તેનાથી ખૂબ જ અસંગ રહેતા. ભરતજીનું આખ્યાન યાદ કરીને ડરતા રહેતા. એક ઝાડ નીચે એક રાત માન રહેતા, કોઈની યારે હેત ન થઈ જાય એની બહુ કાળજી રાખતા. તે બધા વનને દેખતા દેખતા તે વખતે શ્રીહરિ પુલ્હાશ્રમ તરફ ચાલ્યા. સ્વયં ઘણું મોટું તપ કરવાના ઉત્સુક છે, તપ કરવાની બહુ ઈચ્છા છે. વિચાર કરીને શરીરમાં ત્યાગ વૈરાગ રાખતા. એકવાર ચાલતા ચાલતા રસ્તો ભૂલી ગયા, છતાં મનમાં તો ઘણો જ ઉત્સાહ હતો. ભૂલી ગયા ક્યાંક રસ્તો મેળો થાય, દિશાનું અનુસંધાન રાખીને ચાલ્યા, પોતાનું શરીરનું કાંઈ ભાન રાખ્યું નહીં, ત્રણ દિવસ એમનામ જતા રહ્યા, પાણી કે ફળ વગેરે ક્યાંય કશું મળ્યું નહીં. ચોથે દિવસ શરીર અત્યંત ક્ષીણ થઈ ગયું, ઢીલું ટફ, અંધારા માંડ્યા આવવા, અને ભગવાન નીલકંઠ ધરતી ઉપર ઢળી પડ્યા. મૂર્છા બે ઘડી સુધી રહી, કાંટા કાંકરામાં કોમળી કાયા આજે પડી ગઈ છે. બે ઘડી પછી ભગવાન શ્રી હરિને હાંજ પડતા ઠંડો વાયુ શરીરે અથડાતા ચેતના વળી ભાનમાં આવ્યા. ધીમે ધીમે ઝાડને થડે ટેકો દઈને ઊભા થયા, ચારે દિશા તરફ દ્રષ્ટિ કરી. દૂર એક નદી વહેતી હતી, એવું ખળલ અવાજ સંભળાણો, શાંત વાતાવરણ થયું ને રાતનું આંધું એટલે. દિશા તાંકીને હાલ્યા, ત્યાં તો નદી દેખાણી. રાજી રાજી થઈ ગયા. તરત નદીમાં જઈને સૌ પ્રથમ સ્નાન કર્યું, પછી હરખાઈને ભગવાન શ્રીએ દેવ પૂજા કી. અને દેવ પૂજા કર્યા પછી પ્રભુએ પાણી પીધું. આપણને આ બધું શીખવાડ્યું છે. ભગવાને જળ પીધું, તરસ ગઈ, શરીરમાં થોડી ધીરજ વળી. પછી જોયું તો નજીકમાં જ એક મોટું વડલાનું ઝાડ હતું નદીને કાંઠે, તે ઝાડને થડ પાસે જઈને મહારાજ મૂર્ચરમાં નાખીને બેઠા. સૂર્ય આથમી ગયો. સંધ્યા વંદન કરી નારાયણ કવચનો શ્રીહરિ પાઠ કરવા લાગ્યા. ઇતિ શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય સિદ્ધાનંદ મુનિ વિરચિતે શ્રી હરિચરિતામાં સાગરના દ્વિતીય પૂર્વમાં પુનઃ અયોધ્યા આવી મુક્તનાથના દર્શન કરવા કાળા પર્વત તરફ પ્રયાણ કર્યું. એ નામે 22મો તરંગ સમાપ્ત થયો. સહજાનંદ સ્વામી મહારાજ. બધા વાલા ભક્તોને ભાવથી જય સ્વામિનારાયણ.